एकत्र फाउंडेशन प्रस्तुत वार्ताकार विभूत शाहनी वार्ता शून्यमा वस्ता शाहमृगो ऑडियो पठन कौरेश वछराजानी। आजे एने घेर आवता वधारे पड़तु मोडू थयु हतु। आवीने कोट काढ़ीने ते चुपचाप खाटलानी ईस पर ढगलो थई बेसी पड़ियो। आजे पण बारी खुल्ली रही गई हती। पाड़ोशमां रमाबेनना रेडियोमां मीरानुं भजन આવતું હતું, સાથે સાથે વાંસળીના સૂર પણ રેલાતા હતા। બે હાથ વચ્ચે માથું પકડીને તે બેસી રહ્યો। ત્યાં તો રસોડામાંથી એની પત્ની આવી અને એને જોઈ હાંફળી ફાફડી થઈ ગઈ અને બોલી ઉઠી, આવી ગયા? મને તો ખબર એ ના પડી। મોઢું નીચું રાખીને જ તે બોલ્યો, જલ્દી કર, જે હોય તે જલ્દી જલ્દી ખાવાનું આપી દે, મોડું થાય છે। સવારનું હશે તોય ચાલશે। સાડી વડે હાથ લૂછતા લૂછતા તે બોલી, શાક તો સવારનું વધ્યું છે, ભાખરી હમણાં જ બનાવી છે। તે ઊભો થયો અને સ્ત્રીના લુખા વાળમાં ચોટેલી લોટની રચકણો સામે જોઈ રહ્યો અને પછી ધીમેથી બબડ્યો, લાવ બે કોળિયા મોંમાં નાખી લઉં। ખાટલો ઢાળી સ્ત્રી બોલી, આખો દિવસ નોકરી કરી પાછા તમે નામું લખવા જાઓ છો એટલે પછી તમે કેટલા થાકી જાઓ છો। ભાખરીનું એક બટકું મોંમાં નાખતા સેજ ચીડાઈને એ બોલ્યો, તે થાક તો લાગે જ ને, આ શરીર છે, ઓછું કંઈ મશીન છે? તને ખબર નહીં હોય, મશીનને પણ થાક લાગે છે, એ ખોટકાઈ જાય અને બંધ થઈને ઊભું રહી જાય, મારાથી ઓછું એમ ઊભું રહી જવાય છે। પહેલાં તો સ્ત્રીએ કશો જવાબ ના આપ્યો, એના ચહેરા સામે જોઈ રહી, પછી પ્યાલામાં પાણી રેડતા રેડતા બોલી, આ નાનકાને કામ મળી જાય તો તમને થોડીક રાહત રહે। ભાખરીનો ટુકડો પાણી સાથે ગળે ઉતારતા એણે જવાબ આપ્યો, મળ્યું કામ, મને નથી લાગતું કે નાનકાને આ ભાવ કામ મળે, લોકોને પગે લાગીને મારું કપાળ ઘસાઈ જવા આવ્યું, બિચારો નાનકો પણ શું કરે, આપણે ત્યાં જન્મ્યો એ જ એનો વાંક। ઘર સામે સહેજ દૂર આવેલા મંદિરનો ઘંટ એકાએક રણકી ઉઠ્યો। સ્ત્રીએ કશું બોલ્યા વિના બારીની બહાર મંદિરની ઉડતી ધજા પર એની નજર ઠેરવી। પુરુષે મૂંગા મૂંગા જમવા માંડ્યું। થાળી પરથી માખી ઉડાડતા સ્ત્રી પછી ધીમેકથી બોલી, તમે ગુસ્સે ન થાઓ તો એક વાત કહું। આ સાંભળતા જ પુરુષ એકદમ ગુસ્સે થઈ ગયો અને બોલ્યો, મેં તને કેટલી વાર કહ્યું છે કે જે કહેવું હોય તે સીધે સીધું કહી દે, આમ વાતમાં મોણ ના નાખ, મારે મોડું થાય છે અને માથા પર પાછા કેટલાય કામ। ત્યાં તો એને ઉધરસ ચડી અને પૂરું બોલીએ ના શક્યો। ઉધરસ શાંત થવાની રાહ જોઈ સ્ત્રી બેસી રહી અને પછી બોલી, લો પાણી। પાણી પીતા પીતા તે બોલ્યો, બોલને શું કહેતી હતી? ભોંય ખોતરતા થોથરાથી જીભે બોલી, હું એમ કહેતી હતી કે મોટાની વહુને સારા દિવસો જાય છે। ખાતા ખાતા પુરુષે ઊંચું જોયું, એનો ચહેરો સહેજ પલળ્યો, એ ખુશ થયો અને બોલ્યો, હા તો વહુને ડૉક્ટર પાસે મોકલજે, સાથે તું જજે। ડૉક્ટર લઈ લઈને કેટલા લેવાનો હતો, હવે લૂંટાવાનું શું બાકી છે? અને ત્યાં તો ફરીથી પાછી એને ઉધરસ ચડી અને એ બબડ્યો, આ ઉધરસ પણ જંપવા દેતી નથી। થોડી વાર સ્ત્રીએ ખામોશી રાખી પછી બીતા બીતા બોલી, ના આ તો ત્યાં તો બહાર સાયકલની ઘંટડી વાગી। પુરુષ બોલ્યો, જાતો દૂધ આવ્યું। સ્ત્રીએ તરત જ જવાબ આપ્યો, આપણે અત્યારે નથી લેવાનું। પછી એની વાત આગળ ચલાવતા બોલી, પણ મારી વાત જરા સાંભળો, મોટો તો ત્યાં તો ફરીથી પાછી સાયકલની ઘંટડી વાગી। પુરુષ સહેજ ચીડાઈને બોલ્યો, કહી તો દે કે નથી લેવાનું। સ્ત્રીએ શાંતિથી જવાબ આપ્યો, એ તો જતો રહેશે। સ્ત્રી પુરુષ સામે ટગર ટગર જોઈ રહી હતી। એણે ખાવાનું પૂરું કર્યું એટલે તરત જ એ બોલી, મોટો તો વહુને અવડા કામ માટે મોકલવાની વાત કરતો હતો। પુરુષનો ચહેરો તંગ થયો અને ફાટેલા અવાજે પૂછ્યું, અવડા કામે એટલે? સ્ત્રીએ નીચું જોઈ જવાબ આપ્યો, શું કહું, બળ્યું, સમજી જાઓ ને, ગર્ભ પડાવવાની વાત કરતો હતો। થોડી વાર સુધી પુરુષે કશો જવાબ ના આપ્યો, મનોમન કશોક વિચાર કરવા લાગ્યો, પછી બોલ્યો, એને વળી આ કુમતી ક્યાંથી સૂજી? અને પછી ઓચિંતો જ હસીને બોલ્યો, આપણે હજુ ક્યાં બહુ વસ્તી વધારી છે, આ સાંભળી સ્ત્રીનો ચહેરો ફિક્કો પડી ગયો. એને ખૂબ દુઃખ થયું અને તે આજીજી કરી બોલી, તમે આમ હસો નહીં, મારો જીવ બળે છે. પુરુષ ફરી પાછો પહેલાંની જેમ ગંભીર થઈ ગયો અને બોલ્યો, મારો જીવ તો સતત બળ્યા જ કરે છે, આ પેલી તારી સળગતી સગડીની જેમ. પણ હું તો બહુ જીવ બળે એટલે હસવા માંડું છું. શેઠ બહુ ધમકાવે તો પણ પછી બહાર આવી હસવા માંડું છું. બસનો કંડક્ટર ધક્કો મારી અપમાન કરે તોય હસું છું. આપણાથી હવે ઓછું રડાય છે. ત્યાં તો રમાબેનને ઘેર ટ્રાન્ઝિસ્ટર રેડિયો ઓચિંતો મોટેથી વાગી ઉઠ્યો અને અત્યંત શૃંગારિક ફિલ્મી ગીત આજા પિયા તો જે પ્યાર દું જણજણી ઉઠ્યું. એ સાંભળી પુરુષ એકદમ ભભૂકી ઉઠ્યો અને બોલ્યો, આ રમાબેનને મોટેથી રેડિયો મૂકવાની ખૂબ ખરાબ ટેવ છે. તું એમને કહી દેતી હોતો? આ શું સાલું, જ્યારે ને ત્યારે આવા ગાયનો. આજકાલ તો બસ જ્યાં જુઓ ત્યાં સાયકલો અને ટ્રાન્ઝિસ્ટરો, સાયકલો અને ટ્રાન્ઝિસ્ટરોનો જાણે રાફડો ફાટ્યો છે. સ્ત્રી પાછી સિયાવિયા થઈ ગઈ અને બારી પાસે દોડી મોટેથી બોલી, અરે રમાબેન, ઓ રમાબેન, રેડિયો જરા ધીમો કરશો, એ જમવા બેઠા છે. અને પછી પુરુષ તરફ વળી અને એને ફાડ પડી, અરે તમે હાથ ક્યાં ધોવા માંડ્યા, ભાખરી નથી લેવી? પુરુષે ટૂંકો જવાબ આપ્યો, ના બસ, અને ઊભો થઈ ગયો. બબડતા બબડતા ગભરાઈ ફંફોસવા માંડ્યો, મારા કાગળિયા ક્યાં છે, કશું જ ઠેકાણે નહીં. અને પછી સ્ત્રી તરફ ફરી કશુંક કહેવા જતો હતો, ત્યાં તો સામે મંદિરનો ઘંટ મોટેથી વાગ્યો. પાછો એ બબડ્યો, આ મંદિરનો ઘંટ પણ કેટલો મોટેથી વાગ્યા કરે છે, આખો દિવસ બસ વાગ્યા જ કરે છે. બધા કહે છે કે મંદિરની સામે જ તમારું ઘર છે, એ કેટલું સારું. હા ભાઈ હા, સારું તો ખરું જ ને, તમે ભગવાનને ભૂલી જાઓ, અમારે તો એમને યાદ રાખવા જ પડે ને. અભરાઈ પર ટીંગાડેલી ભગવાનની છબીને પગે લાગી સ્ત્રી બોલી, અરે ભગવાન, આ શું બોલો છો, થોડીક ક્ષમતા રાખો, જુઓ. ત્યાં તો મિલની સાયરન વાગી. એ સાંભળી સ્ત્રીએ પુરુષને કહ્યું, મોટાને આવવાનો ટેમ થયો છે, હું એમ કહેતી હતી કે ઘણા વખતથી આપણે ત્યાં કોઈ પ્રસંગ નથી આવ્યો, કશો બનાવ નથી બન્યો, તો આ વખતે. આ સાંભળી દુઃખથી ફિક્કું હસીને પુરુષ બોલ્યો, એક હસવા જેવી વાત કહું, આપણા જેવાના જગતમાં શો બનાવ બનવાનો હતો તે આટલી હરખઘેલી થાસ. રોજ ઉઠીએ, નાહીએ ધોઈએ, બે કોળિયા ખાઈએ, નોકરીએ જઈએ, થાકીને ઘેર આવીએ, પછી સૂઈ જઈએ, શું બનવાનું હતું? બોલ શું બનવાનું હતું? કીડી મંકોડા આમ તેમ ફરે છે, એમાં કોઈ બનાવ હોય છે, કોઈ પ્રસંગ હોય છે? કેમ હસવું નથી આવતું? મને તો હસવું આવે છે. આપણે તો ખાલી મરી જઈએ ત્યારે જ કોઈ ઘટના કે બનાવ બને છે, અને બસ એ જ વખતે પૈસાની ખાસ જરૂર નથી પડતી, થોડાક પૈસામાં આપણે એ પ્રસંગ ઉજવી શકીએ છીએ, કેમ, ખરું કે નહીં? આટલું કહી પુરુષ આજે પહેલી જ વાર ખડખડાટ હસ્યો. પુરુષ હસ્યો એટલે સ્ત્રી પણ ખુશ થઈ અને રસોડાના વાસણો એકઠા કરવા લાગી. એક કકડો લઈ પુરુષ મો લૂછવા લાગ્યો અને ફરી પાછો અભરાઈ ફંફોસવા લાગ્યો. પુરુષને થોડો અજમો આપી સ્ત્રી હળવાશથી બોલી, કાલે રમાબેન પણ કહેતા હતા કે કોઈને સુખડી તો કોઈને રોટલો, પણ સુખડી મળે ત્યારે ખરી. ઓહો, પાછી ભૂલી ગઈ, રમાબેનનું નામ લીધું. કોટ પહેરતા પહેરતા પુરુષ બોલ્યો, આ તારા રમાબેને પહેલી જ વાર સાચી વાત કરી, સુખડી મળે ત્યારે ખરી. તેલ પડી કરી કરીને જીવતા આપણા લોકોનો શો શક્કરવાર વળવાનો હતો. ત્યાં તો સ્ત્રી ઓચિંતી બોલી, તમને એક વાત કહેવાની તો રહી ગઈ, ટપાલ આવી છે. નાનકો મોટો અને તમે બધા ભેગા થઈને પેલી સોસાયટીમાં પડ્યા છો ને, તે એનું કાગળિયું આવ્યું છે હપ્તાની રકમ માટે. આ સાંભળી પુરુષ એકદમ લાલચોળ થઈ ગયો અને સ્ત્રી તરફ ફરી તાડુકી ઉઠ્યો, અત્યારે મૂકને હવે એ માથાકૂટ, હું તો મોટાને કહેતો જ હતો કે આપણું ગજું નહીં, સાલું ઘર, ઘર કે જંગલી રાક્ષસ, સાલું ખુદ આપણને જ ખાઈ જાય એ તે કેવું ઘર. મેં તો મોટાને કહ્યું હતું, નાનાને કહ્યું હતું, અને તને કહું છું કે પણ ફરી પાછી એને ઉધરસ ચડી ને ચાલ હવે મારે મોડું થાય છે એમ કહેતા કહેતા તે ઝડપથી બહાર નીકળી ગયો. હા હા, મેં જે કહ્યું હતું એ ખરું, પણ મારી વાત તો સાંભળો, કહેતી સ્ત્રી ખાલી અવકાશમાં એની પીઠ પાછળ તાકી રહી અને ફરી પાછું રમાબેનના રેડિયોમાં વૈષ્ણવ જનતો તેને કહીએ જે પીડ પરાઈ જાણે રે એ ભજન ઓચિંતું વાગી ઉઠ્યું. આજે તો આવતાની સાથે જ વિસલ મારી તે સોફા પર જ આડોઠવા માંડ્યો અને ટેબલ પર ચાનો સેટ ગોઠવતી સ્ત્રીની સામે જોઈ હસતા હસતા બોલ્યો, ગજબની જોક થઈ ગઈ. એનો એપ્રોન સરખો કરતા સ્ત્રી બોલી, શું થયું, પાછી બીજી જોક મને કહો તો ખરા. લહેરમાં આવી પગ પર પગ ચઢાવી પુરુષ બોલ્યો, આજે અમે એક પરદેશી મહેમાનને કારમાં ફેરવતા હતા. પાકથી લહેરાતા પીળા ફૂલોવાળા રાઈના ખેતરો બતાવતા હતા. ત્યાં તો રસ્તામાં નદીનો એક ઘાટ આવ્યો. ત્યાં આપણી કેટલીક સ્ત્રીઓ નહાતી હતી. પેલા પરદેશી મહેમાન ત્યાં એકીટશે જોઈ રહ્યા અને પછી બોલ્યા, અમારે ત્યાં સ્ત્રીઓ આવી રીતે જાહેરમાં નહાતી નથી. આ સાંભળી મારા બોસ તરત જ બોલી ઉઠ્યા, અમારે ત્યાં પુરુષો આવી રીતે જાહેરમાં સ્ત્રીઓને જોતા નથી. પુરુષ અને સ્ત્રી બંને ખડખડ હસી પડ્યા. થોડી વાર પછી સ્ત્રી બોલી, હું આમ હસું છું પણ અંદરથી બહુ દુઃખી છું. મોટા દીકરાને લશ્કરમાં ભરતી કરવા માટે ફરજિયાત ઉપાડી ગયા. એવું સાંભળ્યું છે કે આપણી દીકરીને પણ ફરજિયાત વૈજ્ઞાનિક તાલીમ આપવાના છે. બહુ જોખમી અને ભયંકર. ત્યાં તો પુરુષ અધવચ્ચે જ બોલી ઉઠ્યો, તો શું તું એમ માને છે કે હું પણ દુઃખી નથી? આટલું કહેતામાં તો એનો ચહેરો એકદમ તંગ થઈ ગયો અને સિગરેટ કાઢી સળગાવી ધુમાળા બહાર ફેંકવા લાગ્યો. એને ચાનો પ્યાલો આપતા સ્ત્રી બોલી, બસ બસ, હવે સિગરેટ ના પીશો. હમણાં હમણાંથી તો સિગરેટ વધુ પડતી પીવો છો અને દારૂ પણ. પુરુષે કશો જવાબ ના આપ્યો અને મૂંગો મૂંગો ચા પીવા લાગ્યો. સ્ત્રી બારી સામે જઈ ઊભી રહી અને બહાર જોઈ રહી. ત્યાં તો ઉપર આકાશમાંથી જમ્બોજેટ વિમાનનો સુસવાટા મારતો અવાજ આવ્યો. સ્ત્રી પુરુષ તરફ બોલી, કેટલી તેજ ગતિથી વિમાન ઉડે છે. આપણા સુખ શાંતિ માટે ચારે બાજુથી બહુ પ્રગતિ થાય છે. સાંભળ્યું ના હોય તેમ કશું બોલ્યા વિના પુરુષ ઊભો થયો અને વોર્ડરોબમાંથી કોટ કાઢી મોટા કદના અરીસા સામે ગયો અને ટાઈ સરખી કરી કોટ પહેરી બ્રશ વડે વાળ સરખા કરવા લાગ્યો અને અરીસામાંથી જ સ્ત્રી સામે જોઈ બોલ્યો, ક્રાંતિ પછી આપણે સુખી સુખી થઈ ગયા નહીં? સ્ત્રીએ એપ્રન કાઢી નાખ્યો, ફ્રોક પર કોટી પહેરી લીધી અને પુરુષ પાસે આવી બોલી, હા, બધા જ સુખી થઈ ગયા, ફરજિયાત સુખી થઈ ગયા. અને પછી ધીમેકથી બબડી, શી ખબર મારો દીકરો શું કરતો હશે. આ સાંભળી પુરુષ એકદમ ગુસ્સે થઈ ગયો અને મોટા અવાજે બોલ્યો, દીકરો દીકરો શું કરે છે, કતારમાં ઊભો હશે. જો જો, આ સૈનિકો જેવા કતારબદ્ધ બંધાયેલા ઘરો તને તારા દીકરા જેવા નથી લાગતા? કેટલા સરસ સગવડ ભર્યા ઘર છે. કોરી ભીંત સામે જોતી હોય એમ બધીર ભાવે સ્ત્રી ખાલી એટલું બોલી, ઘર? પુરુષ એની પાસે ગયો, એના ખભા પર વહાલથી હાથ મૂક્યો અને ડ્રોઈંગ રૂમની ક્રીમ દિવાલોને જોઈ રહ્યો અને પાછો ઓચિંતો ટીવી સેટ પાસે ગયો અને ચાલુ કરી બોલ્યો, હા, ઘર. જો કેટલું સરસ ઘર છે. હવે તો ટીવી પર સવારે સમાચારપત્ર વાંચી લેવાનું. કોઈ પણ માહિતી હવે ટીવીના પડદા પર જમાડી પણ દે. આટલું બોલી પુરુષ હસ્યો અને બીજી સિગરેટ સળગાવી. સ્ત્રી પણ ફિક્કું હસીને બોલી, હા, ફરજિયાત. હવે કશું જ ના બોલવું હોય એમ પુરુષ શાંત બેસી રહ્યો. સ્ત્રી ઊભી થઈ અને ટીવીનો અવાજ ધીમો કરી ફોનનું રિસીવર ઉપાડ્યું. પછી વિચાર બદલી ઘડિયાળ સામે જોયું અને પર્સ ખોલી અંદરની વસ્તુઓ બરાબર તપાસી પુરુષની સામે આવી બેઠી. બંને ક્યાંય સુધી શાંત બેસી રહ્યા. થોડી વાર પછી મનોમન બોલતો હોય એમ બોલ્યો, મને એક હસવા જેવો વિચાર આવે છે. જો કે એવો વિચાર આવવો જોઈએ નહીં, છતાંય આવે છે. મન પર કાબુ શી ખબર ક્યારે આવશે. સ્ત્રી પુરુષના બોલવાની જ રાહ જોતી હોય એમ તરત જ બોલી, મારે તો મન પર કાબુ આવી ગયો છે. આ સાંભળી પુરુષ હસ્યો અને બોલ્યો, તો તારી ઘણી સિદ્ધિ કહેવાય. પછી શેની તારી જાતને દુઃખી કયા કરે છે? અને જો આજે ત્યાં તો ફેક્ટરીની સાયરન વાગી. એ સાંભળી સ્ત્રી બોલી, હા પણ તમે તમારો હસવા જેવો વિચાર તો કહો, વિચાર સાંભળવાની મજા આવે છે. હવે જલ્દી જલ્દી કહી દો, મારે ફેક્ટરીએ જવાનો ટાઈમ થયો છે. સ્ત્રી તરફ ઝૂકીને પુરુષ હસતા હસતા બોલ્યો, મને એવો વિચાર આવે છે કે આપણા બધાના ઘર સરખા, બધાની સુખ સગવડ સરખી, તો આપણા બધાના ચહેરા પણ કેમ સરખા નહીં? બધા રીંછના મોં સરખા, બધા ઘોડાના મોં સરખા, બધા પક્ષીઓના મોં સરખા, તો આપણા માણસના ચહેરા સરખા કેમ નહીં? માણસના ચહેરા જુદા જુદા કેમ? આ સાંભળી સ્ત્રીને પણ હસવું આવ્યું અને કોઈ નવી નવાઈની વાત સાંભળી હોય એમ આશ્ચર્યથી બોલી, હા, બધા કાગડાના મોં એક સરખા જ હોય છે. કાગડાને ઓળખી શકીએ છીએ તો માણસો પણ ના ઓળખાવા જોઈએ. પણ પુરુષ હવે ગંભીર થઈ ગયો હતો. ઊભો થઈ તે વોર્ડરોબ પાસે ગયો અને એમાંથી એની બ્રીફકેસ કાઢી. વોર્ડરોબમાં એનું એક સાવ અંગતખાનું હતું. એ ખોલી એમાંથી કેટલાક અગત્યના કાગળિયા કાઢ્યા અને સ્ત્રી સામે જોઈ પોતાની બ્રીફકેસમાં મૂક્યા. સ્ત્રી કશું બોલ્યા વિના એનો મેકઅપ સરખો કરવા લાગી. પુરુષ એના આઈડેન્ટિટી કાર્ડ સામે ક્યાંય સુધી તાકી રહ્યો. સ્ત્રી વારંવાર એના ઘડિયાળ સામે જોતી હતી. પુરુષ સ્ત્રીની એકદમ પાસે આવ્યો અને ધીમેકથી એના કાનમાં બોલ્યો, હવે હું તને એક ગંભીર વાત કહેવા માગું છું. સ્ત્રીએ પૂછ્યું, તમારા બોસની? પુરુષે એકદમ સ્ત્રીના બે હાથ પકડી લીધા અને ઝડપથી બોલ્યો, ચાલ આપણે બીજા કોઈ દેશમાં ભાગી જઈએ. હવે અહીં રહેવાય એમ નથી. હું ગૂંગળાઈ ગયો છું. સતત તમને કોઈ જોયા જ કરે, તમારા પર કોઈ ચાંપતી નજર રાખે. આ સાંભળી સ્ત્રી બાવરી બની ગઈ અને થડકાતા અવાજે બોલી, ના ના, એ બધું સ્વીકારી લો. સ્વીકારવું જ રહ્યું, બધાએ સ્વીકારી લીધું છે. પુરુષ વધારે ઉત્તેજિત થઈ ગયો અને સ્ત્રીને વધારે ભીંસમાં લઈ બોલ્યો, બધાએ છો સ્વીકાર્યું, મારે નથી સ્વીકારવું, બસ હવે જતા રહેવું છે. પુરુષને પકડ છોડાવી સ્ત્રી ફસડાઈને ખુરશીમાં બેસી પડી અને એના હૃદયના ધબકારા વધી ગયા. બારીની બહાર થોડી વાર તાકી રહી અને પછી શાંત દયામણા અવાજે બોલી, જરા વિચાર તો કરો, એમ જતા રહેવું સહેલું છે? અહીં આપણા બાળકો છે, આપણું ઘર છે, આપણા ખેતરો છે. આ કશું જ સાંભળવા ન માગતો હોય એમ ઉગ્ર અને કઠોર થઈને પુરુષ બોલ્યો, એ બધું જ છોડી દેવાનું, તારે આવું છે કે નહીં? સ્ત્રીની આંખમાં હવે આંસુ આવી ગયા. હતાશ થઈને તે બોલી, પણ અહીં મારા મા બાપ છે, મારી બહેન માંદી છે. ના ના, એ લોકોને હું ના છોડી શકું. તમે પણ તો હું તને પણ છોડીને જતો રહીશ. ગુસ્સામાં ને ગુસ્સામાં આટલું કહી પુરુષ ઝડપથી ઘરની બહાર જતો રહ્યો. એને જતા જોઈ સ્ત્રીને ધ્રાસકો પડ્યો અને ચિત્કારી ઉઠી, સાંભળો સાંભળો, હું તમને એક વાત કહું. ત્યાં તો ટેલિવિઝન પર ઉચિંતી જાહેરાત થઈ. અમને જણાવતા આનંદ થાય છે કે આપણું અવકાશયાન શુક્રના ગ્રહ પર પહોંચી ગયું છે. આ રીતે આપણે સાતમા ગ્રહ પર કબજો મેળવી લીધો છે. એ તો તમને ખબર જ હશે કે 1957માં ઓક્ટોબરની 4 તારીખે અવકાશમાં આપણી આ પૃથ્વીની પ્રદક્ષિણા કરતો સૌથી પહેલો ઉપગ્રહ છોડવામાં આવ્યો હતો અને 1959માં ચંદ્ર પર સૌથી પહેલું અવકાશયાન પહોંચ્યું હતું અને એનાથી આગળ વધીને 1965માં માણસે પહેલી વાર અવકાશમાં તરવાની સહેલ માણી હતી. શેક અને પોપ બંને મ્યુઝિકની રેકોર્ડ્સ પૂરી થઈ ગઈ એટલે એણે રેકોર્ડ ચેન્જર પર ડિસ્કોની રેકોર્ડ મૂકી અને સ્ટીરિયો પર એનું સંગીત મોટેથી ધમધમી ઉઠ્યું. 51માં માળની બારીએથી એ નીચે જતા આવતા વાહનો, ટ્રાફિક સિગ્નલોને, ડિપાર્ટમેન્ટ સ્ટોર્સને અને માણસોને જોઈ રહી અને પછી અરીસા પાસે જઈ હેર ડ્રેસર મશીનથી એના વાળ સેટ કર્યા અને પછી ચોપડી લઈ વાંચવા બેઠી. થોડા પાના વંચાયા ત્યાં જ કોલબેલ વાગ્યો. બારણું ખોલી જોયું તો તે આવી ગયો હતો. એણે ચોપડી ઠેકાણે મૂકતા કહ્યું, તારા ડેડીને હવે કેમ છે? ફ્રિજ ખોલતા ખોલતા પુરુષે જવાબ આપ્યો, ઠીક છે, પથારી વશ છે, બહુ હરીફરી શકતા નથી. સ્ત્રી તરત જ બોલી, ઓહો, જાણીને ખૂબ દુઃખ થયું, કોન્સોલેશન. પુરુષ વોર્ડરોબ પાસે ગયો અને એ ખોલીને એમાં એની બ્રીફકેસ મૂકી અને સ્ત્રીની તરફ ફરીને બોલ્યો, થેન્ક યુ. અરે, એક વાત કહેવાની તો ભૂલી જ ગયો, આજે તારો બીજી વારનો પતિ રસ્તામાં મળી ગયો હતો. સ્ત્રીએ ખૂબ જ સાહજિકતાથી પૂછ્યું, એમ કંઈ વાત થઈ? પુરુષે હસીને જવાબ આપ્યો, ખાસ કંઈ વાત ન થઈ, બસ મને કહે કેમ છે. આંખ મિચકારી બોલ્યો હતો એટલે સાલો કટાક્ષમાં બોલ્યો હશે. અને ત્યાં તો સ્ત્રી પણ હસીને બોલી ઉઠી, મને કોઈ વાર તારી પહેલાંની પત્ની રસ્તામાં નથી મળી જતી, નહીં તો મજા આવે. સામ સામે પૂછીએ તો ખરા કેમ છે. સ્ત્રી પુરુષ બંને ખડખડ હસ્યા. સ્ટીરિયો સહેજ ધીમો કરી પુરુષ બેઝિનમાં મોં ધોવા લાગ્યો. સ્ત્રીએ પછી ચોપડી હાથમાં લીધી અને પાના ફેરવવા લાગી. મોં લૂંચતા લૂંચતા એની પાસે આવ્યો એટલે તે બોલી, તને હું ફોન કરતી હતી પણ તારી સેક્રેટરી તને આપતી જ નહોતી. પુરુષે ટૂંકો જવાબ આપ્યો, હું બિઝી હતો. સ્ત્રી સહેજ કટાક્ષમાં બોલી, તું કે તું અને તારી સેક્રેટરી બંને, અને એટલે જ મોડે સુધી રોકાય છે ને. પુરુષ હસીને સ્ત્રી તરફ ઝૂક્યો અને એના સોનેરી જુલ્ફાં પસવારી બોલ્યો, સેક્રેટરી બિઝી હોય તો તારો ફોન ક્યાંથી રિસીવ કરે. સ્ત્રીએ આછો હળસેલો મારી પુરુષને ખુરશીમાં બેસાડી દીધો અને પોતે ઊભી થઈ એક ખૂણામાં એક ઇલેક્ટ્રિક સ્વિચ ઓન કરી બોલી, બિઝી હોય તો મારે શું. અચ્છા, મારી ઓફિસેથી આવી મેં તો એટલા માટે ફોન કર્યો હતો કે આ રોબોટ હવે કશું કામ જ કરતો નથી. સ્થિતપ્રજ્ઞ સાધુની જેમ ઊભેલા રોબોટ પાસે જઈ તે આશ્ચર્યથી બોલ્યો, રોબોટ કશું જ કામ કરતો નથી? પણ કંપનીએ 2 વર્ષની ગેરંટી તો આપી હતી. કેટલા પૈસા આપી સ્ટાન્ડર્ડ કંપનીમાંથી ઘરનું કામ કરવા રોબોટ લાવ્યા હતા. સાવ ડેડ થઈ ગયો છે. રોબોટ પર એક ગુસ્સાભરી નજર ફેંકી સ્ત્રીએ જવાબ આપ્યો, ડેડ તો નથી થઈ ગયો, પણ એકના બદલે બીજું કરે છે. કહીએ છીએ કંઈ અને કરે છે કંઈ. બરાબર આદેશો ઝીલતો નથી, બગડી ગયો છે. રોબોટની આંખો તરફ જોઈ પુરુષે જવાબ આપ્યો, તું બરાબર સ્વિચ દબાવતી હોઉં? આ સાંભળી સ્ત્રી એકદમ ઉશ્કેરાઈ ગઈ અને બોલી, જા જા હવે, એ લોકોએ કોમ્પ્યુટર્સમાં ડેટા મૂકવાની કશીક ગડબડ કરી લાગે છે. આજે તો હાથે કામ કરીને થાકી ગઈ. ઇફ યુ ડોન્ટ માઇન્ડ, આજે તારા માટે તું જરા ચા બનાવી લેશે? પુરુષે જવાબ આપ્યો, ઓફકોર્સ ડાર્લિંગ, થેન્ક યુ સો મચ ડિયર. આટલું કહી સ્ત્રી બારી પાસે જઈ ઊભી રહી અને નીચે જોતા જોતા કશે વિચાર કરવા લાગી. પુરુષ એની પાસે જઈ ઊભો રહ્યો. બંને ક્યાંય સુધી બોલ્યા વિના ઊભા રહ્યા. પછી પુરુષ ધીમેકથી બોલ્યો, શું વિચાર કરે છે? સ્ત્રીએ બારીની બહાર જોતા જોતા જ જવાબ આપ્યો, આ 51માં માળની બારી પાસેથી બહાર આકાશ સામે અને નીચે વેંતિયા જેવા માણસો અને વાહનો જોઉં છું ત્યારે મને ઘણીવાર વિચાર આવે છે કે ફ્લેટમાં આપણે ઓચિંતા મરી જઈએ તો આપણું શું થાય? આપણે કોણ ખબર કાઢે? તને એવો વિચાર નથી આવતો કે લિફ્ટ ઓચિંતી બંધ થઈ જાય તો આપણે ગૂંગળાઈ જઈએ? અને સ્ત્રીની આ વાત સાંભળી પુરુષ એકદમ ચીડાઈને બોલ્યો, સ્ટોપ ધીસ નોનસેન્સ, શું વાંચતી હતી? વાય ધીસ ડિપ્રેશન? જો આ મેગેઝિન તારા માટે લાવ્યો છું, વાંચ, ફોટા જો, તારી તબિયત ખુશ થઈ જશે. સામે ટેબલ પર પડેલું બીજું મેગેઝિન સ્ત્રીએ હાથમાં લીધું અને પુરુષ સામે ધરી બોલી, મેગેઝિન મેગેઝિન કરે છે તે લે, આમાં વાંચ. મેગેઝિન હાથમાં લીધા વિના પુરુષ સહેજ રોષથી બોલ્યો, શું છે? મેગેઝિનનું એક પાનું ખોલી સ્ત્રી બોલી, ડેટિંગ માટે સાંજે બહાર જતી વખતે ડોટર મધરને કહે છે કે મોમ, કાલે દૂધમાં મને પેલી ગોળી આપવાનું તો તું ભૂલી ગઈ, હવે શું થશે? બોલ, તારે કંઈ કહેવું છે? એની કોમેન્ટ? આપણો હવે એવો વારો નહીં આવે. આપણી ડોટર, ગુસ્સે થઈ મેગેઝિન પછાડી પુરુષે ઘાંટો પાડ્યો, મારો મૂડ શા માટે બગાડે છે? લેટ ધેમ ગો ટુ હેલ. સ્ત્રી પુરુષ સામે જોઈ રહી અને કશું બોલ્યા વિના ભોય પર પડેલું મેગેઝિન હાથમાં લીધું અને પુરુષને શાંત પાડતી હોય એમ દુઃખભર્યા અવાજે બોલી, સોરી, મારે તને દુઃખી નથી કરવું, પણ જેમ જેમ હું મોટી થતી જાઉં છું એમ એમ જાણે હું એકલી પડતી જાઉં છું, કશાકથી અળગી પડતી જાઉં છું, અને એકલતા એ તો કેટલી ખરાબ વસ્તુ છે. અને પુરુષ પણ અધવચ્ચે શાંત અવાજે બોલ્યો, એટલે તો કહું છું કે બહુ વિચાર કર્યા વિના બને એટલી મોજ મજા કર. જીવન એ બહુ વિચાર કરવા જેવી વસ્તુ નથી. કશો જવાબ આપ્યા વિના સ્ત્રી ઊભી થઈ, એના વોર્ડરોબ પાસે ગઈ અને એમાંથી એક ફોટોગ્રાફ કાઢી બોલી, હા મને પણ એવું જ લાગે છે. આપણો પોપ જોને આપણને કેવો છોડી જતો રહ્યો. હજુ તો ગયા ઓગસ્ટમાં 17મું બેઠું, એમાં તો સ્વતંત્ર થઈ ગયો. પાંખો તો હજુ માંડ ફૂટી ત્યાં તો ઉડીને જતો રહ્યો. એને પ્રેમ જેવી કોઈ લાગણી જ નથી. પુરુષે સ્ત્રીના હાથમાંથી ફોટોગ્રાફ લઈ લીધો અને વોર્ડરોબમાં પાછો મૂકી દીધો. પછી સ્ત્રીને સાંત્વન આપતો હોય એ રીતે બોલ્યો, પણ આજે આ બધી વાતો શા માટે કરે છે? આ આપણા એકલાની વાત છે, તને આજે શું થયું છે? સ્ત્રી ફરી પાછી બારી પાસે ગઈ અને બહાર રસ્તા પર જોઈ બોલી, ના આમ તો કશું એ નથી થયું, સાવ નાનકડી વાત છે. આજે પોપ, મારો દીકરો, માય સન, મને રસ્તામાં મળ્યો હતો. સાથે એની પેલી બદામી જુલ્ફાવાળી છોકરી પણ હતી. મને જોઈને પસાર થતા થતા જ બોલ્યો, હેલો મોમ, હાઉ ડુ યુ ડુ. તે શું કહ્યું? પુરુષે પૂછ્યું. મેં હસીને કહ્યું, ફાઇન, સ્ત્રીએ જવાબ આપ્યો. એકદમ હળવાશથી પુરુષ હસતા હસતા બોલ્યો, બસ આજ તો આપણું જીવન છે, ફાઇન, એક્સ્ટ્રીમલી ફાઇન. અને પછી સ્ટીરિયો પાસે જઈ ફરી પાછી રેકોર્ડ ચેન્જર પર ડિસ્કો ગીતની રેકોર્ડ મૂકી અને સ્ત્રી માંડ એટલું બોલી, પણ પણ પણ